તારીખ 9/3/1990 શ્રી સમયસર ગાથા 205 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 361
ઘણા પ્રકારના કર્મ કરવા છતાં આ જ્ઞાન સ્વરૂપ કર્મને પામતા છે. જ્ઞાનમુક્તિ રહી એટલે જ્ઞાનના સ્વભાવરૂપ પરિણામથી રહી છે. જ્ઞાનનો સ્વભાવરૂપ પરિણામ સ્વયં જ્ઞાનને વેડવાનું છે. જ્ઞાનનો સ્વયં અનુભવ પોતે પોતાથી કરે એવો જ્ઞાનનો સ્વભાવ છે, જે આગળના શ્લોકમાં સ્વયં સ્વસંવેદ્યમાન એવા શબ્દથી કહ્યું છે. કેવું છે આત્મસત? તે સ્વયં સ્વસંવેદ્યમાન છે, જે પોતાની મેળે પોતે વેદવામાં આવે, સ્વયં પોતે પોતાને અનુભવે વેદે એવું જ્ઞાનનો સ્વભાવ છે. એવા પરિણામને જે પ્રગટ કરતા નથી તે પોતાને જ્ઞાન સ્વરૂપે અનુભવતા નથી, એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્મપદને પામતા નથી. જે જ્ઞાન સ્વરૂપ આત્મપદને પામતા નથી એવા અન્ય પદાર્થને પોતા સ્વરૂપે મિથ્યા ભાવે અનુભવતા છતાં દુર્ગતિને પ્રાપ્ત કરે છે અથવા બાહુબળને પ્રાપ્ત કરે છે, દુઃખને પ્રાપ્ત કરે છે. માટે એ ભવ્ય જો તું કર્મથી સરળતા મુક્ત થવા ઈચ્છતો હતો, જો તારી મોક્ષ પ્રાપ્ત કરવાની ભાવના અભિલાષા હોય, આમાં પણ મોક્ષની કામનારી ઈચ્છતી શબ્દ ઈચ્છા કહો, ભાવના કહો, કામના કહો, એટલે કે જેને પરિપૂર્ણ શુદ્ધ થયું છે એને અહીંના ભવ્ય તરીકે સંબોધે છે. જેને પરિપૂર્ણ શુદ્ધ નથી થવું, થોડા દોષ ઓછા થાય અને થોડા રહે તો સારું એનો વાંધો નહીં, એ પ્રકારનો જેનો અભિપ્રાય છે એને અહીંયા સંબોધન કરતા નથી. તો માણસ સંતોષ પકડે છે કે આપણે દુર્ગુણનો જોઈએ, વધારે પડતા દુર્ગુણનો જોઈએ, પણ થોડા ઘણા હોય ને થોડા ઘણા ન હોય પછી ચાલે, અને સંસારમાં તો એ વગર કામ ચાલે નહીં. એ અભિપ્રાય દોષને રાખવાનો અભિપ્રાય છે. એમાં એક અંશે પણ સમ્યક પ્રકારે શુદ્ધિ થવાનો અવકાશ નથી. પ્રથમ જગન્ય અંશે પણ શુદ્ધિ ત્યારે જ થાય છે કે જ્યારે પરિપૂર્ણ મોક્ષ થવાનો પોતાનો નિર્ધાર હોય છે ત્યારે. આ એક શુદ્ધિના માર્ગમાં પ્રવેશ કરવાની શુભ શરત છે. કોઈને શુદ્ધિના માર્ગમાં સંયત માર્ગમાં આવવું હોય તો એને આ વિચારી લેવા જેવું છે કે પરિપૂર્ણ શુદ્ધતાનું તો કામ જ શકે નહીં, जिन पर आंशिक शुद्धता नहीं प्राप्त, और सब्जेक्टिव कंडीशन मुक्त मात्र उठाए कॉन्ट्रैक्ट करो कोई नीचे ईश्वर से आप काम करो तो इन शोध तो निकल सको नो शोध तो आप है इस शरत में उल्लंघन करी नहीं कोई बात एम वास्तविकता ये विषय के जगन्य शुद्धि एवं प्रकार पुरुषार्थ की थाय कि जे प्रकार पुरुषार्थ पूर्णता ने लक्ष्य शो कारण के जेने शुद्धि शुरुआत थवानी है એને પરિપૂર્ણ મોક્ષ પદ પ્રાપ્ત થવાનું છે, એ અપૂર્ણ રહેવાનું નથી. આ વસ્તુ સ્થિતિ છે, એટલે એને સંધિ છે, સંબંધ છે આ વાત. બીજું સમ્યક દર્શન ચતુર્થ ગુણ સ્થાન પ્રથમ શુદ્ધિની દશા, એ માટેનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ પાયાનો પુરુષાર્થ છે, અને પાયો જેટલું ચણતર ઊંચું લેવું હોય એના પ્રમાણમાં જ નાખવા પડે. આ આ વિષયનું એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ માટે બધા સમજે છે કે એક માળનું મકાન કરવું હોય અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કરવું હોય તો પાયો એક સરખો નથી હોતો. એનો વિચાર તેરમા બાળનો વિચાર તેરમા બાળે માળે નથી કરવાનો હતો, પચીસમા બાળનો વિચાર પાયામાં જ કરવાનો હોય છે. એટલે જેના પાયાથી મોક્ષ સુધીનું ચણતર અવશ્ય ઉત્પન્ન થાય એ પાયો એવો હોય છે કે જેના પુરુષાર્થમાં પરિપૂર્ણ શુદ્ધતાનો ધ્યેય એને નિર્ધાર હોય છે. કોઈ ભૂલથી એવું વિચારે કે આ એક સમ્યક દર્શન આપણને થાય ને તો બસ અત્યારે આપણું તો એક સમ્યક દર્શનનું ધ્યેય છે. અત્યારે કાંઈ મન્ય દશા કે કેવો જ્ઞાનનો તો પ્રશ્ન છે ને, માટે એક સમ્યક દર્શન થાય તો બસ. આ વિચારના ભૂલે છે એને અલ્પ શુદ્ધિનું ધ્યેય રાખ્યું છે, એને સમૂહ દર્શન પણ કદી થવાનું નથી જ્યાં સુધી આ પ્રકારનો અભિપ્રાય છે ત્યાં સુધી. એટલે આચાર્ય મહારાજ આ વાતમાં પણ એ વાત સાથે લીધે છે, અને આ વાત તો અવારનવાર સચરગાથામાં પણ એ વાત નાખી છે. મોક્ષ કામ જે મોક્ષને ઈચ્છે છે એને સમ્યક દર્શન થાય છે, એને સમ્યક જ્ઞાન થાય છે, એને સમ્યક ચાલુ પ્રાપ્તિ થાય છે. એ વાત સચરગાથામાં પણ પાયામાં શરૂઆતમાં લીધી છે. માટે જોગનું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હોતો, પૂરો મુક્ત થવા ઈચ્છતો હોત એમ નહીં, પૂરેપૂરો મુક્ત થવાનો તારો અભિપ્રાય હોય, તારો નિર્ણય હોય, તો નિયત એવા આ જ્ઞાનને ગ્રહણ કર. જે પરબ્રહ્મ અને પરભાવને ગ્રહણ કરવા સંબંધિત તારો પુરુષાર્થ છે, એ પુરુષાર્થને પલટો મારીને પોતાના જ્ઞાન સ્વસંવેદ્યમાં જ્ઞાનને મેળવવાનો જે પુરુષાર્થ છે, અનુભવ કરવાનો પુરુષાર્થ છે, એમાં સર્વકર્મથી મુક્ત થવાની તૈયારી હોવી જોઈએ. જગતમાં પણ જેટલું મોટું કામ કરવાનું હોય છે એના પ્રમાણમાં એની તૈયારી થાય છે. $200 કરોડનો પ્લાન્ટ નાખવાનો તો એની તૈયારી એના પ્રમાણમાં હોય. અને 2000 રૂપિયાના મશીન બસાવીને કઈ કારખાના હોમ ઇન્ડસ્ટ્રી કરવાની હોય તો એની તૈયારી એના પ્રમાણમાં હોય. બંનેના પ્રારંભમાં બહુ મોટો ફેર હોય છે. પ્રારંભમાં ફેર હોય છે એટલું જ નહીં, એ કામ હાથમાં લેનારના દિમાગમાં એટલો મોટો ફેર હોય છે. કેમ કે એમાં જરાક ફેરફાર થાય અથવા વહેલું મળવું થાય તો નફામાં લાખોનો ફેરફાર. ટાઈમસર એનું પ્રોડક્શન બરાબર કમ્પ્લીટ પરફેક્શન સાથે આવવું જોઈએ. અને એના માટે એના ઇકોનોમિસ્ટને સલાહ લેવાના પણ પૈસા પૂરેપૂરા ખર્ચવામાં આવે છે. એ બધું પાયામાં કરવું પડે છે. સલાહ લેવા પાછળ છે નથી જવાનું, પહેલાં લેવું પડે. તો એ એક વાસ્તવિકતા છે. મોટા કામ કરવા સંબંધીની એ એક જેમ વાસ્તવિકતા છે એમ જે સમ્યક દર્શનના ફળમાં સિદ્ધપદ પ્રાપ્ત થવાનું છે એ કોઈ નાનું સૂનું કામ નથી. ત્યાં જેમ ગંભીરતા આવે છે અને માણસ મોટું કામ હાથમાં આવે છે તો એટલી બધી એને પ્રાયોરિટી આપે છે, મુખ્યતા આપે છે કે બીજા બધા પોતાના રોકાણો કેન્સલ કરે છે. તો અત્યારે તો હું આ એક કામમાં એવી રીતે લાગેલો છું કે હું ક્યાંય આવી નહીં શકું. જ્યાં જરૂર લાગે ને વ્યવહાર સાચવો હોય તો કુટુંબના બીજા સભ્યોને ડકે લઈ ગયા એ અમારા માટે આગળ આપી દઈશું. માફ કરજો, હું નહીં આવી શકું. વધારે શિષ્ટાચાર કરવો હોય તો માફી પણ માગી જાય પણ મુખ્યતા છોડે નહીં. તો જેને સિદ્ધપદ હાંસલ કરવું છે, સિદ્ધપદ પ્રાપ્ત કરવું છે એને કેટલી ગંભીરતા આવવી જોઈએ અને કેટલી મુખ્યતા આ વિષયને આપવી જોઈએ. ત્રણ લોકનો સર્વોત્કૃષ્ટ છે ભગવાન. ત્રણ લોકના નાશ કહીએ છીએ તો એ પદની પ્રાપ્તિ માટે કેટલી ગંભીરતા હોવી જોઈએ, કેટલી મુખ્યતા હોવી જોઈએ એની વાસ્તવિકતા જો સમજવામાં ન આવે તો આ કાર્યની શરૂઆત પણ વાસ્તવિક રીતે થતી જ નથી. એટલા માટે ગુરુદેવજીએ આ સિદ્ધાંતને સૂત્રબદ્ધ કરીને આપ્યો છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. આવું સૂત્ર છે પાછળ એન્જિનિયરમાં બહુ મોટા અક્ષર લખ્યું. આ સિદ્ધાંત સૂત્રબદ્ધ કરીને આપેલો છે, આ ગુરુદેવનું આપેલું મંત્ર છે. એના ઉપર કેટલું જાણ્યું છે, કેટલું વિચાર્યું છે, કેટલું લક્ષણા લીધી છે એ વાત.
એક કામ માટે ગમે તે માણસને સહી નહીં કરે,
એક કામ માટે ગમે તે માણસને સહુ ન કરે. એને તમે શરૂ કરવા જાય તો નુકસાન થાય. એને એ રસ્તે ચાલેલા કોણ છે, એ રસ્તે ચાલવા તૈયાર કોણ છે એટલો જ સંબંધ રહે છે. એ રસ્તે કોણ ચાલી રહ્યા છે અને એ રસ્તે ચાલવા તૈયાર કોણ છે એનો સાથ લે. સંગ કરવો એટલે સાથ લે, સાથીદાર તરીકેનો સંબંધ રાખવો એનું નામ સંગ કરવો. તો જે જે રસ્તે ચાલતા હશે એ જ એને કામમાં આવશે ને. બીજે રસ્તે ચાલતા હશે એ વૃદ્ધ સાથ આપશે ને. ઉલટા રસ્તે અન્ય રસ્તે ચાલતા હશે એનો સાથ કેવી રીતે મળશે એમાં મળી શકતો જ નથી. એ પરિસ્થિતિ છે. સંઘનો વિષય તો દૃષ્ટાંતર થાય એટલે નથી લેતા પણ એ ગંભીર વિષય છે. કર્મ એટલે કે કર્મકાંડમાં જ્ઞાનનું પ્રકાશનું નહીં હોય, સર્વાંગ કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ પ્રકારના કર્મકાંડમાં ચાહે ઉપવાસ કરે, ચાહે વિકાસ નું કરે, કોઈ પણ પ્રકારની મન વચન કાયાની ક્રિયા એ કર્મકાંડ છે, એ પુગલ પરમાણુની પ્રક્રિયા છે. એમાં જ્ઞાનનું પ્રકાશનું નથી, એમાં જ્ઞાન પ્રકાશતું નથી, જ્ઞાન પરિણમતું નથી, જ્ઞાન એની અંદર હાજર થતું નથી. એમ હોવાથી સરળ કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ક્યાં સુધી લીધું કે અજૈન છે કોઈ જીવો તે ગમે તેવી દુષ્કર્મમાં દુષ્કર્મ તપશ્ચર્યા કરે છે, અને જૈન મતમાં જન્મીને જૈન કુળમાં જન્મીને મહાભારત પર્યંતની ક્રિયા કરે છે. પણ પ્રથમ જે જ્ઞાન ક્રિયા છે, જ્ઞાનથી જ્ઞાનને વેદવાની જે અનુભવની ક્રિયા છે, એ પહેલી ક્રિયા ન કરે અને એ છોડીને બીજું કાંઈ પણ કરે ત્યારે એમાં જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાનનો પ્રકાશનો નહીં હોવાથી એમાં જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં પુરુષાર્થ કરવાનો છે, જ્ઞાનમાં જ જ્ઞાનને અનુભવવાનો પુરુષાર્થ કરવાનો છે. અને આ વાત છોડીને બીજું કાંઈ પણ કરવા જતા માર્ગ આત્મા નહીં આવે, બીજો ઉપાય થઈ જશે, જેવું માર્ગ થઈ જશે. આ જગ્યાએ મહિન્દ્રા અધિકારમાં આ સ્થળે આ વાતને ચોક્કસ કરી છે, ફિક્સ કરી છે કે જો તારે આત્મહિત કરવું હોય તો ક્યાં મહેનત કરવાની છે, ક્યાં પ્રયત્ન કરવાનો છે, કેવી રીતે પ્રયત્ન કરવાનો છે એ વાત નક્કી કર, તો અન્યથા અથવા વિપરીત પ્રયત્ન કરવાના તારે સમય અને શક્તિમાં દૂર વ્યાય કેમ કે એ તો વેડફવાની વાત છે, જેનાથી કાર્ય સિદ્ધિ નથી ત્યાં સમય અને શક્તિ ખર્ચાય તો એનાથી કોઈ લાભ થવાનો તો પ્રશ્ન જ નથી, પણ એનો અહમ પણ આવવા આવ્યા વગર રહેશે. ખાસ કરીને મોક્ષ માર્ગમાં આ રીતે જ્ઞાનાનુભવથી પ્રવેશ કર્યા વિના, પ્રવેશ કર્યા સિવાય જે કોઈ જીવો બાહ્યતા ત્યાગ આદિ કર્મકાંડમાં ઉતરે છે એને તે કર્મકાંડ સંબંધનું અનુભવ આવ્યા વિના રહેતું નથી. આવી જ જાય છે એનું કારણ કે પર્યાય બુદ્ધિ તો પ્રથમથી છે, અનાદિથી છે, એટલે જે પ્રકારની પર્યાય કર્યું છે એનો અનુપૂર્ણ રીતે અભિમાન સુખમ થયા વિના રહેશે. એને અસત અભિમાન કહેવામાં આવે છે. અસત એટલે જે મનવચન કાયાના પરમાણુ અને એના પર્યાયો આત્મામાં અસ્તિત્વ ધરાવતા નથી એટલે અસત છે, એ સંબંધેનું અભિમાન એને અસત અભિમાન કહેવામાં આવે છે કે મેં આટલી ક્રિયા કરી, મેં આટલી ક્રિયા કરી, આટલા કલાક મેં આમ કર્યું, આટલા કલાક આમ કર્યું. બાહ્ય ક્રિયામાં સમાવેશ ઘણો થાય છે, માત્ર જે સંપ્રદાયમાં તપસ્ક્રિયા કરે છે એટલું નહીં ગયું, પણ આપણા માટે જો આપણે વિચારવું હોય તો આપણે જ્ઞાનાનુભવ સિવાયની જેટલી ક્રિયા કરીએ છીએ તે બધી બાહ્ય ક્રિયામાં જાય છે. પછી એક કલાક દોઢ કલાક પૂજા કરતા હોય તો એ બાહ્ય ક્રિયામાં જાય છે, અને એક દોઢ કલાક સ્વાધ્યાય કરતા હોય તો પણ એ બાહ્ય ક્રિયામાં જાય છે. આવી પરિસ્થિતિ છે અને વિચારવા જેવું તો આપણા પગ નીચે રહેલો આવે એ વધારે વિચારવા જેવું છે, નહીં તો સંતોષ એનો આવ્યા વિના નહીં કે આપ તો મેં બરાબર બે કલાક સ્વાધ્યાય કર્યો, શાસ્ત્ર આપ તો મેં બે કલાક આ ક્રિયા કરી, એમ આવ્યા વગર રહેશે જ નહીં. ગણતરી કરવી જે તે પરિણામ થાય એ પરિણામના ગણનામાં લેવા એ અનુચિત છે, એક પ્રકારનો સંતોષ લેવાનો એ ભાવ છે. કોઈ પણ પર્યાયનો સંતોષ લેવો તે પર્યાય બુદ્ધિ એટલે કે દર્શન હો એને દ્રઢ કરવાની સિદ્ધિ પરિસ્થિતિ છે. એટલે ભૂલે ચૂકે પણ કોઈ પર્યાયનો સંતોષ પૂર્ણતા પ્રગટ ન થાય તે તો પૂર્ણતા નથી, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગે ધર્માત્માઓ પણ અલ્પ શુદ્ધ પર્યાયમાં સંતોષ પકડતા નથી. મંદિરાજ પણ પ્રચુર આનંદને ધીમે ધારે આવતો આનંદ ગણે છે. શું ગણે છે? એ ધીમે ધારે અંદર આવે છે. અંદરથી અંદર તો અમૃતનો સમુદ્ર ભેગો છે, ભાગ્યશામાં હજી પૂર્ણ આનંદ આવતો નથી અને અસંતોષ છે, સંતોષ નથી. અને પૂર્ણ શુદ્ધ દશા પાસે અનંતમાં ભાગે છે એટલે સંતોષ પકડતા નથી. પૂર્ણતાના ધ્યેયવાળા ક્યાંય સંતોષ પકડતા નથી અને પૂર્ણતાના ધ્યેયના સંતોષ આગળ જ્ઞાન રહેશે નહીં કે આટલું તો મેં જોયું, આટલું તો મેં જોયું. એક પ્રશ્ન પૂછીએ કે કદી કોઈ પોતાના પરિવારને એવી રીતે કહી દેખાડે પણ છે? જિંદગીમાં એક વાર તમે તમને રોજ જમાડીએ છીએ, માતા એના પુત્રને કે હું તને રોજ જમાડું છું, પિતા એના પુત્રને કે હું તને પાલન પોષણનો મોટો મેં કર્યો, એ કહેવું અનુચિત છે. અરે મહેમાનને પણ એમને કહેવાય કે મેં તમને આજે જમાડ્યા, ઘરવાળાને તો કહેવાય જ નહીં, પ્રશ્ન નથી, પણ મહેમાનને કહેતો પણ અનુચિત લાગે કે જે જમાડે એ કઈ દેખાડે કે મેં તમને જમાડ્યા, તો એ કેટલું અનુચિત લાગે છે, કેટલું પાછાપણું લાગે છે એની અંદર. તો પોતાના આત્મા માટે પૂજા કે ભક્તિ કે સ્વાધ્યાય આત્મભાવ કરવા માટે બાહ્ય ક્રિયા છે. આ બાહ્ય કાર્ય માટે બાહ્ય ક્રિયા નથી. સ્વાધ્યાયની પૂજાની જે આપણે ક્રિયા કરીએ છીએ એની અંદર તત્વજ્ઞાનની ગૂંથણી છે. આત્મજ્ઞાન પૂર્વક ઘણી બધી રચનાઓ છે આ શાસ્ત્રની પૂજાની, આત્મજ્ઞાનની કેટલીક રચના કરેલી છે. તો એમાંથી આત્મભાવ ઉત્પન્ન થવાનો એક અભિપ્રાય હોય છે અને એક પુરવઠો કરવામાં આવ્યો હતો, કારણ કે એનો વ્યવહાર યોગ્ય ગણાય છે અને એ પૂર્વકનો હોય તો વ્યવહારની પણ યોગ્યતા નથી. તો એમાં સંતોષ પકડવો, તમે મારા આત્મા માટે 2 કલાક સ્વાધ્યાય કર્યો કે તો બ્રહ્માને અને બ્રહ્માને જમાડ્યું એ કઈ દેખાડવાની વાત છે? એટલું અનુચિત છે કે એની ગણના હોય જ નહીં. એની ગણના કઈ રીતે કરી શકાય? મને આટલું કર્યું, મેં તમારા માટે આટલું કર્યું, મેં તમારા માટે આટલું કરી બિલકુલ સુસંગત નથી થતી. આત્મીયતા સાથે તો એ વિરુદ્ધ જ પડે છે. એટલે એ વાત એ રીતે પણ ભૂલે ચૂકે પણ ગણતરીમાં આવતી હોય પોતાની કોઈ ક્રિયા પોતાનો કોઈ સમય જો ગણતરીમાં આવતો હોય કે હું આટલો સમય આટલું કાર્ય કરું છું તો એ દર્શનને નોકરું દેવા જેવું છે, આમંત્રણ દેવા જેવું છે. એ દર્શન મૂળને વધારવાની વાત છે, એમાં સીધો દર્શન પણ સાથે સંબંધ છે. કેમ કે એ પર્યાય બુદ્ધિને દ્રઢ કરનારા પરિણામ છે અને પર્યાય બુદ્ધિ તે જ મીઠા દ્રષ્ટિકોણો છે, દ્રઢ દ્રષ્ટિ તે જ સમય દ્રષ્ટિકોણ છે. એટલે કોઈ પણ કર્મકાંડમાં કોઈ પણ બાહ્ય ક્રિયામાં જ્ઞાનનો પ્રકાશનું મેં હોવા સ્વભાવિક કર્મથી કોઈ પણ બાહ્ય ક્રિયાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. મન વચન કર્મ ક્રિયાને કર્મકાંડ કહે છે અને વિકલ્પની ક્રિયાને પણ કર્મકાંડ કહેવામાં આવે છે. સુહરાગની ક્રિયાને પણ કર્મકાંડ કહેવામાં આવે છે. તે કોઈ કર્મકાંડમાં જ્ઞાન પ્રકાશતું નથી, જ્ઞાન છે એટલે પ્રકાશે ક્યાંથી? પ્રકાશવાનો તો જ્ઞાનનો સ્વભાવ છે, પણ ત્યાં જ્ઞાનની હૈયાતી નહીં હોવાથી ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ નથી. ફક્ત જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી અથવા જ્ઞાન જ જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર સાધન છે જે આટલો ટુકડો છે. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી આ ફ્રેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફ્રેસ છે. આની અંદર જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન હોવાથી આ સીધું સ્વલક્ષ કરાવે છે. આચાર્ય ભગવાનનું આ વચન અનુવાદમાં પહેલું પાછળ લખ્યું છે, કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ પાછળ લખ્યું છે. પણ મુદ્દો એ છે કે ફક્ત જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ છે, જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું છે અને જ્ઞાન સિવાય જ્ઞાનનું અસ્તિત્વ બીજી કોઈ જગ્યાએ નથી. માટે જેટલો કોઈ પરિશ્રમ, જેટલો કોઈ મહેનત, ઉત્સાહ અને સમયનો ખર્ચો કરવો હોય એ પોતાના જ્ઞાન હોય. તારા જ્ઞાન પદમાં અનંત ગુણનું નિધાન મળી જાય એવું એક જ સ્થાન છે, બીજું કોઈ સ્થાન નથી. માટે જ્ઞાનમાં જ્ઞાનાનુભવ કરવાનો પ્રયત્ન કર અને એ સિવાયના બધા પ્રકારના પ્રયત્નને તું છોડી દે એમ કહેવું છે. આપને આ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવાની છે, એટલા માટે આ બધી ગાથાઓ ચાલે છે. 203 થી એટલે શરૂઆત કરી છે કે 203 ગાથામાં હવે ફરીને જોશો એટલે ખ્યાલ આવી જશે કે આચાર્ય મહારાજનો અભિપ્રાય ત્યાં શું છે. છેલ્લી લીટી છે ટીકાની 203 ગાથા. છેલ્લી લીટીમાં અલ્પ વિરામ છોડીને તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી એ અલ્પ વિરામ છે. એને છોડીને જે સ્થાયી ભાવરૂપ છે એવું પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એ જ જ્ઞાન એક જ આસ્વાદવા યોગ્ય છે. હવે વિચારણીય વિષય આટલો છે અહીંયા કે આસ્વાદન કરવું એટલે અનુભવ કરવો. અનુભવ કરવો એ જ્ઞાનનું જ કાર્ય છે. જ્ઞાન ગુણ સિવાય કોઈ ગુણ અનુભવ રૂપી કાર્ય કરવા સમર્થ નથી, અથવા કોઈ ગુણમાં અનુભવ કરવાનો ગુણ નથી, શક્તિ નથી. જ્ઞાન એક જ અનુભવ કરે છે અને તે જ્ઞાન પણ પોતાના સિવાય કોઈનો અનુભવ કરી શકતું નથી. આ એક વૈજ્ઞાનિક વસ્તુ સ્થિતિ છે જેને હાર્ડફેક્ટ કહેવામાં આવે. તે જ્ઞાન અનુભવ કરનાર છે અને જ્ઞાન સિવાય જ્ઞાન બીજાનો અનુભવ કરી શકે એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે. તેથી જ્ઞાન કોઈ પણ અન્ય દ્રવ કે ભાવનો અનુભવ કરે છે એવો જે અનુભવ છે એ અનુભવને મિથ્યા અનુભવ કરવામાં આવે છે, એને અભ્યાસ કરવામાં આવે છે, એને ભ્રમ કહેવામાં આવે છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે, એને એનું ફળ ભવ બ્રહ્મ છે. એ બ્રહ્મ અને અજ્ઞાન નું ફળ અનંત દુઃખ છે, અનંત ભવ બ્રહ્મ છે. એટલે એ દુનિયાએ આ માર્ગ આટલો સરળ અને સુગમ છે કે આ જીવ કરી શકતો નથી, એ કરવા માટે ભોગવી શકતો નથી, વેદી શકતો નથી, અનુભવ કરી શકતો નથી, એને અનુભવ કરવા માટે અત્યંત ફાંફા મારે અને દુઃખી થાય છે. નિરંતર ખોટો પ્રયત્ન કરીને દુઃખી થાય છે અને સાચા પ્રયત્નની દિશાની શોધ પણ એના પાસે નથી. કે આ જ્ઞાનને જ્ઞાનનો અનુભવ કરવો એ કઈ રીતે, એના માટે એવા અનેક પ્રકારના જે દુઃખ છે તો મર્યાદિત પણે આપણે સમજીએ છીએ, કાપામાં વાંચીએ છીએ, જોઈએ છીએ, પણ એ છે અનંત દુઃખ ભોગવે છે. એવા આત્માની કરુણા, પોતાની દયા, સ્વદયા જેને ઉત્પન્ન થાય છે એમ કે જેને પોતાની દયા નથી, પોતે ભ્રમણ કરીને રખડી મળશે ને દુઃખી થશે એની જેને દરકાર નથી, એ તો આ વાતના શ્રવણને પણ પ્રાપ્ત નથી. તો આ માર્ગના બ્રહ્મણને એ અધિકારી હોય એ વાત તો વિચારવા જેવી પણ નથી. એવું ગૌરવાના છે પરિણામ કે આપણને આ પરિસ્થિતિ આપણા માટે અંદરમાં બધી જોઈ શકે નહીં. તો જ્ઞાનથી જ્ઞાનને અનુભવવાના તબક્કામાં પ્રવેશ થશે જેની નિર્દ્રાણ્યા થઈ છે, એમ એમ સીધે સીધો પત્તો લાગી જશે અને મારા કોઈ માર્ગ હાથમાં આવી જશે એ આશા રાખવી વ્યસ્ત છે. અનંત જન્મો કરી ચૂકેલા આ આત્માની કરુણા કેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, અધિકારી કહો પાત્ર કહો, તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનું જીજ્ઞાસું કહી શકાય છે. અને તે પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજીને મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે, મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. એ સિવાય આ જ્ઞાનથી જ્ઞાનને અનુભવવાનો પુરુષાર્થ સ્વરૂપ થવો અને પર પદાર્થમાંથી સુખ લેવાના પુરુષાર્થને છોડવો એ બની શકશે. હવે જે બીજી જગ્યાએ આ વાત કરી છે એ 23મું વર્ષ છે, એમાં બે વાત કરી છે. પ્રકરણ 84 છે અને 86 છે. પહેલો પ્રકરણ 40 નંબરમાં પણ કે દેહને જેટલા જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં અનુકૂળતા પ્રતિકૂળતા ભવિષ્યની આયુષ્યની પોતાની એક પેઢી બે ચાર પેઢી સુધી સાજુ કરવાની કેવી છે. દેહને જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એટલી અનંતગણી ચિંતા આત્મા નિરા એક આ પરિસ્થિતિ આવી છે કરી, આટલી પ્રાયોરિટી આવી છે કરી કે દેહને અનુકૂળતા પ્રતિકૂળતાને ભંગ કરીને મારો આત્મા સાધવા માટે પ્રતિબદ્ધ થયો. કારણ કે અનંત ભવ એ ભવમાં કાળવા છે, અનંત ભવનું ભ્રમણ એ ભવમાં કાળીનાશનું છે, એ ક્ષણમાં કાળીનાશનું છે. એ ક્ષણની પ્રાપ્તિ માટે તારી આખી તૈયારી છે. નંબર 1 એ 84 નંબરમાં છે, 86 નંબરના પત્રમાં છે કે અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય, આ એક જ મુદ્દા ઉપર ઓન્લી વન પોઈન્ટ, કે પરિભ્રમણ નું કારણ શું અને પરિભ્રમણ નિવૃત્તિ નું કારણ શું. આ એક જ મુદ્દા ઉપર, પરિભ્રમણના એક જ મુદ્દા ઉપર આ વાક્યમાં અનેક અર્થ સમાયેલા છે. તેને વિચાર્યા વિના તો કશું વિચારવાનો છે. રોજ સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાયની અંદર શસ્ત્રાસ્ત્રોમાં પરિભ્રમણની પ્રવૃત્તિ કરીને કોઈનો જ વિષય ચાલે છે. વિચાર તો કરીએ છીએ. હવે બીજી વાત કરે છે કે તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી જોયા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. આ બીજો બીજી જે શરત છે એ થોડી શરત છે. વિચાર તો કરે છે પણ બહુ ગરજ નથી હોતી. તો કેટલી ગરજ હોવાની દ્રષ્ટાંત ગુરુ દેવજી આવતા કે ભગવાન સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના સમક્ષ રહેવામાં 32 લાખ વિમાનનો સ્વામી, એક વિમાનમાં અસંખ્ય દેવની વસ્તી છે, પોપ્યુલેશન 70 કરોડ હિન્દુસ્તાનને, એક વિમાનમાં 32 લાખ દેવો બધા પુણ્યમાં એના મંદિરનો સ્પીકર આજે એવા 32 લાખ વિમાનમાં જે અધિપતિ છે એ ગલુડિયાની જેમ પોતે રક્ષણ કરતા, ગલુડિયાની જેમ દેશને સાંભળે છે. એટલે કે જન્મ મરણના નાશની વાત સાંભળવાની ગરજ કેટલી. આવા પુણ્યના અધિપતિને આટલી ગરજ હોય છે એ વાતનો સંકેત શું છે કે આ વાત સાંભળવા માટે તમે કેટલી ગરજ થઈ છે એનો હું વિચાર કરું છું. એ જ વાત શ્રીમુખજી કહે છે કે એ વિચાર્યા વિના એટલું જ નહીં, દ્રઢ વિશ્વાસથી જોયા વિના. જોવું શબ્દ છે ગુજરાતીમાં, તમારે હિન્દીમાં કેટલું જોવું. જોવું એટલે જેના વિયોગમાં ખાવું ભાવે ને, ઝીણું ફાવે ને, ઊંઘ આવે ને, શરીરનું વજન ઘટી જાય અને જોતા જોતા મરણ થઈ જાય એવા પ્રકાર બને છે. ઘણી વાર તીવ્ર સ્નેહ હોય છે ત્યારે કોઈ માણસ ગુજરી જાય છે ત્યારે એની પત્નીને આજે એ ખાઈ શકે નહીં, પી શકે નહીં, ઊંઘી શકે નહીં. કોઈ કોઈ તો ગાંડા થઈ જાય છે, પાગલ થઈ જાય છે અને કોઈ એમને ખાઈ ત્યાગ કરી શરીર એકદમ પૃષ્ઠભૂત શરીર હોય પોતી દૂર થઈ જાય, હડકા આંકડા દેખાવ અને ખાડા પડી જાય અને એમને જોવા અને જોવામાં પડી જાય. આવી જુના આત્મહિત માટે થઈ છે આ તપાસ કરવી હોય છે. ત્યારે જ્ઞાનથી જ્ઞાનના અનુભવનો પ્રશ્ન નહીં તો અંતર્મુખની દિશા નથી સૂચિતી. આમાં શું છે કે જીવ બહિર્મુખ ભાવે ધર્મના ક્ષેત્રમાં પણ ઘણી ક્રિયાકાંડ કરે છે, મહાવત સુધીનો ભાવ અને તપનો ભાવ ઉપાડે છે, પણ એ અંશે અંતર્મુખ અનંતવાદી બધું પોતે ગ્રહિંદ્ર સુધીનું કાર્ય કર્યું છે. 11 અને 9 કરોડ સુધીનો શાસ્ત્ર અધ્યયન કર્યું છે પણ અંતરમુખ એક અંશે પણ નથી થયો. એના વિના માર્ગ તો નહીં પણ માર્ગના અંશનો એટલે અંતરમુખ કેમ થવાય એનો એક અંશનો અલ્પ પણ ભાન થતું નથી. તેથી બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી જોશો, વારંવાર તપાસી જોશો અને એ ભૂમિકામાં આવ્યા પછી તમે માર્ગમાં આવી શકશો. નહીં તો સમ્યક નિર્જરાના માર્ગમાં અથવા બહુમણથી શીખવાના માર્ગમાં પ્રવેશ થવો શક્ય નથી. આટલી પૂર્વ શરત સમજીને આ ગાથાના વિષયમાં જે કાંઈ સમજવાનું છે એ સમજવાનું છે, નહીં તો વાત એટલી કઠિન નથી. જો પૂર્વ ભૂમિકામાં આવી આવી જવાયું હોય તો વાત કઠિન નથી, નહીં તો કોઈ ઉપાય પણ એમાં પ્રવેશ થઈ શકે એવું નથી. કેમ કે વાત બહુ સંક્ષિપ્તવાળી છે કે જ્ઞાનમાં જ્ઞાનનું પ્રકાશન છે, પ્રકાશ શક્તિ બારની સુતાવી શક્તિમાં બારની પ્રકાશ શક્તિ છે. આજ પરમાત્માની અંદર પરિશક્તિની અંદર સુતાવી શક્તિ આત્માને વર્ણિત છે. પ્રકાશ શક્તિની પરિભાષા એવી કરી છે આચાર્યજી કે જે સ્વસંવેદ્યમાન પ્રકાશ શક્તિ, એટલે પ્રકાશમાં પ્રકાશનું પ્રગટ થવું એવું નથી લીધું, પ્રકાશનું એટલે પ્રગટ થવું પ્રસિદ્ધ થવું એવો શબ્દાર્થ થાય છે, પણ પ્રકાશ શક્તિનું એવું સ્વરૂપ નથી. આપણે પરિભાષા વાંચતી હોય પાક શાસ્ત્રો માટે એ બધાને હાથમાં આવેલી વાત છે. આનું છે સ્વયં પ્રકાશમાં નિશ્ચિત રીતે સ્પષ્ટ નિર્મળ સ્વયં નિર્મળપણે પ્રકાશ તુલ્યું સ્વસંવેદનમય સ્વાનુભવમય પ્રકાશ શક્તિ આખી વ્યાખ્યા કરી છે. એટલે પ્રકાશ એટલે અનુભવ, પ્રકાશ એટલે જ્ઞાનનું જ્ઞાનને સ્વસંવેદન થાય એને પ્રકાશ છે. એ શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે આચાર્ય મહારાજે. આ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ છે કે જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી, જ્ઞાનમાં જ જ્ઞાનનું વેદન હોવાથી, ત્યારે સારા જ્ઞાનાનુભવને સારા જ્ઞાનના વેદનને ક્યાંય બહાર લેવા જવાનો પ્રશ્ન છે. જ્ઞાન જ્ઞાનને અનુભવે એ જ્ઞાનનો ગુણ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે, અને એવા જ્ઞાન ગુણ વિના જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રથમ અભી પ્રાપ્ત ક્ષણ છે નહીં. એ કોઈ આગળના શ્લોકમાં કહી ગયા કે બીજી કોઈ રીતે પ્રાપ્ત થવાનો પ્રશ્ન નથી. એટલે જ્ઞાનમાં જ્ઞાનનો વેદન હોવાથી કેવળ એક જ્ઞાનથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બીજા કોઈ અન્ય ઉપાયથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સમય સારની અંદર મામા સિદ્ધાંત છે સ્વાનુભવ સંબંધમાં, સ્વાનુભવ સંબંધિત મહા સિદ્ધાંત છે. આવા મહા સિદ્ધાંતો લગભગ બધા જ આધ્યાત્મિક શાસ્ત્રોમાં છે. પંચાધ્યાયી જો કે પ્રજ્ઞાનંદ યોગનો મુખ્ય ગ્રંથ છે તો પણ એમાં ઉત્તરાર્ધમાં એટલે બીજા અધિકારમાં અધ્યાત્મનો વિષય ઘણો ચાલ્યો છે. સ્વામીભાવની પૂર્વ ભૂમિકાનો પણ ઘણો ચાલ્યો છે અને સ્વામીભાવ સંબંધિત પણ ઘણો ચાલ્યો છે. એમાં ચાર સમય જીવ સુંદર વિકાસ થાય સંચાર્યમાં સ્વામી છે અને સ્વામી અહીંયા જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનેન એ શબ્દ પ્રયોગ છે. કેવળ જ્ઞાનેન એવ, કેવળ એક જ્ઞાન માત્ર સાધન છે, માત્ર જ્ઞાનનું સાધન છે. અને ત્યાં પણ એ રીતે વાત શરૂ કરી છે કે સ્વાનુભવના કારણને જો વિચારવામાં આવે તો એક જ્ઞાન જ સાધન છે, બીજો કોઈ સાધન નથી. તેથી જ્ઞાનને અમે પરમપદ કહીએ છીએ. આ ગાથાનો અર્થ છે, બીજો સાધો અર્થ ગાથાનો અર્થ છે કે જો આત્માના સ્વાનુભવના વિષયમાં ઊંડી વિચારણા કરવામાં આવે તો એક જ્ઞાન જ સાધન છે સ્વાનુભવનું, અને બીજું કોઈ સાધન નથી. પોતે કયું જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન સાધન છે, બહિર્મુખ જ્ઞાન સાધન છે, આ મતિસ્તુની ચાલતી પરિસ્થિતિ સાધન છે, આ વેદ પ્રવેશ સાધન છે, જ્ઞાનના સાધન છે. જ્ઞાનના રહેલું જે જ્ઞાન સામાન્ય બધા વેદને ગૌણ કરીને અભિની અંદર જે વાત આપણે જે ફંક્શન બાય કર્યો છે એ દેવકી મંદિરના હતા. ગાથા સ્પષ્ટ છે, બહુ સારું સંસ્કૃત છે, સમજી શકાય. બે તપાસ્યા હતા પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધન, સાધન પ્રસિદ્ધ સાધન છે. જૈન દર્શનમાં જૈનેશ્વરની વાણીમાં આ વાત પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધન આદિ વિભૌતિક, સાધનની વિધિ ને લાગે વળગે છે. એટલે કે સાધન અને વિધિ સંબંધીના પ્રકરણને સંબંધ છે ત્યાં સુધી. ચિત્ર એટલે આત્મા, ચિત્ર એટલે ચૈતન્ય, ચૈતન્ય સ્વરૂપે આત્માને પોતાના અનુભવને સાધનને વિધિને ના પ્રકરણમાં પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ, એક જ્ઞાન જ પ્રસિદ્ધ સાધન છે. જે સ્વાનુભૂતિ એક હેતુ, જે માત્ર એક સ્વાનુભૂતિનો હેતુના કારણ છે, તસ્માત પરમમ પદમ, માટે અમે જ્ઞાનને પરમ પદ કહીએ છીએ. આ અહીંયા જે 205 નંબરની ગાથામાં બંને આચાર્ય ભગવાનનો જે અભિપ્રાય છે તે પંચાધ્યાયી મોટો ગ્રંથાધિરા છે, અને એની અંદર ખાસ નથી. જ્ઞાનમાં જ્ઞાનનું પ્રકાશનું નામ વેદન હોવાથી હવે ચિત્તવાત કરીએ કે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન હોવાથી કેવળ એક જ્ઞાનથી જ્ઞાનની પ્રાપ્તિ એટલે અનુભવ થાય છે. પ્રાપ્તિનું બીજું નામ અનુભવ છે, પ્રકાશનું બીજું નામ સ્વસંવેદન અથવા અનુભવ છે. આમ સીધી વાત છે કે અનુભવ જ્યાં થઈ રહ્યો છે, જેનાથી થઈ રહ્યો છે, ત્યાંને તેનાથી જ અનુભવ થાય. શા માટે બીજો રસ્તો અપનાવવો જોઈએ? શા માટે બીજો ઉપાય ગ્રહણ કરવો જોઈએ? શા માટે બીજા માર્ગે ચડી રહ્યું નથી? માટે બીજા માર્ગે જવા દેવું નથી. માટે જ્ઞાન શૂન્ય ગણાવી જીવો આ માર્ગથી અજાણ્યા છે, તે બધા જ્ઞાન શૂન્ય ગણવામાં આવ્યા છે. જેને પોતાનું વર્તમાન જ્ઞાન અંતર્મુખ થઈને પોતાને જ વેદે કે અનુભવે નહીં, એવી પ્રક્રિયાને એવા ઉપાયથી એવી જ વિધિ અથવા કાર્યની રીતથી જે અજાયા છે એ બધાને જ્ઞાનશન્ય કહેવામાં આવે છે. શાસ્ત્રના અર્થ આવડે, શબ્દાર્થ મતાર્થ ભાવાર્થ આવડે માટે જ્ઞાનશન્ય નથી, એમ નથી. પણ જે જ્ઞાનમાં રહેલા જ્ઞાનાનુભવને અનુભવી ન શકે અને એટલા માટે ન અનુભવી શકે કે ચાલતા રાગને અનુભવ એકત્વ કરીને અનુભવવાનો વિદ્યા પરિણામનો પ્રકાર ચાલુ છે, એના દિનો ઊભો છે, એને મટાડી શક્યા નથી, એને ફેરબદલી કરી શક્યા નથી. તે બધા જીવોને જ્ઞાનશૂન્ય કહેવામાં આવે છે. તેવો શબ્દ આપ્યો છે. તો બહુવો જ્ઞાનશૂન્ય, બહુવો ઘણા એટલે લગભગ બધા જ્ઞાનશૂન્ય ગણાય જીવો. પુષ્કળ એટલે ઘણા પ્રકારના કર્મ કરવાથી આત્માનો અનુભવ કરવા માટે અને ભવ ભ્રમણનો નાશ કરવા માટે બીજા બીજા પ્રકારનો ઘણો પ્રયત્ન કરે છે. કોઈ ઉલટો પ્રયત્ન કરે છે, કોઈ અન્યથા પ્રયત્ન કરે છે, પણ જ્ઞાનથી જ્ઞાનને અનુભવવાનો કોઈ સાચો પ્રયત્ન કરતા નથી. એવા ઘણા આ જ્ઞાન પદને પામતા નથી, એટલે કે આ જ્ઞાન સ્વરૂપે આત્માનો અનુભવ કરી શકતા નથી. અને આ પદને નહીં પામતા થતા, આ આત્મપદને નહીં અનુભવતા થતા તેઓ કર્મથી મુક્ત થતા નથી, એમનું કર્મ બંધન મળતું નથી. ઉલટા અન્યથા પ્રકારે ઉપાય કરવા જતા એ અન્યથા ઉપાયને સાચો ઉપાય માન્યો માન્યો હોવાથી ગ્રહિત વિચાર પ્રમાણ લાગ્યા છે. તો ગ્રહિત નથી, ત્યાં ગ્રહિત છે. ગ્રહિત જે રીતે કહેવાય છે કે દેવગુરુ શાસ્ત્રના સંબંધમાં વિપરીતતા ગ્રહણ કરે છે. સદેવગુરુ શાસ્ત્રના સંબંધમાં તો પણ ગ્રહિત વિચારાત્મક કહે છે. અને એક કાર્યની પદ્ધતિ અથવા તત્વનું સ્વરૂપ બુદ્ધિપૂર્વક વિપરીત કે અન્યથા ગ્રહણ કરે ત્યારે એને બુદ્ધિપૂર્વક ગ્રહેલાને ગ્રહિત વિચારો કહેવામાં આવે છે. એ સ્પષ્ટીકરણની અંદર થોડું જવાબદારી વાળું કામ હોવાથી જરૂરી છે કે એવું આવશ્યક છે અથવા સમજવું આવશ્યક છે કે આપણે કે જેવો તત્વજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રમાં આવી ચૂકેલા જીવો છીએ, એવા જીવોએ બુદ્ધિપૂર્વક તત્વનું અન્યથા ગ્રહણ નથી થતું ને, અને જે ઉપાય નથી સાધન નથી એને સાધન અને ઉપાયને રીત તરીકે ગ્રહણ કરી લીધું નથી ને, આ બહુ બારીકાઈથી ચેક કરવા જેવો વિષય છે, ચકાસણી કરવા જેવો વિષય છે, તપાસવા જેવો વિષય છે. નહીતર સ્વાનુભવ પ્રાપ્ત કરવાને બદલે ગ્રહિત મિથ્યાત્મામાં ચાલ્યા જતા વાર નહીં કરે. શાસ્ત્ર તો અગ્રહિતને છૂટવાનો નિયમ છે. સત્સંગ અને સ્વાધ્યાય અને જ્ઞાની પુરુષોનો સમાગમ એ તો અગ્રહિતને પણ છોડાવી દેવા નિમિત્ત છે. પણ એ જ જગ્યાએ આવતા જો ભૂલ થાય, એ જ ક્ષેત્રમાં જો ભૂલ થાય તો અગ્રહિત ન છૂટે, ઉલટા અગ્રહિતમાં ચાલી જાય. એટલે બીજા ક્રિયાકાંડી કરતા પણ તત્વજ્ઞાનના અભ્યાસ કરનાર મુખ્યજીવની જવાબદારી વધી જાય છે. અને એ તો હંમેશા જગતમાં પણ એક નિયમ છે કે જેટલું જવાબદારી વાળું કામ એટલું જ નફા નુકસાનનું પ્રમાણ પણ મોટું મળે છે. બેંકના પટ્ટાવાળાને ભૂલ થાય તો બેંક ખર્ચા માને જાય, ચેરમેનને ભૂલ થાય પોલિસી નથી કરતા તો બેંક ખર્ચા મળે, આ તો બેંકને જ પૈસા આવે.
તો એ જે ઊંચા ગરમ થયા માણસની જવાબદારી વધે છે એમ બીજા સામાન્ય માણસો જે ધર્મના ક્ષેત્રમાં બીજા પીડા કાંડમાં પીડ્યા છે એના સત્તા તત્વજ્ઞાનની વિચારણામાં આવેલા જીવોની જવાબદારી ભૂલ કરશે તો અગ્રહિત સુખમાં જે સાધન છે એના નિમિત્તે એને ગ્રહિત વિચાર નથી એટલે અહીંયા આચાર્ય મહારાજ સ્પષ્ટ કરે છે કે જો આ પ્રકારની વિધિના જ્ઞાનથી શૂન્ય છે એ પુષ્કળ કર્મ કરશે બીજું ઘણું કર્મ કરશે જેટલું એને એની શરીરની શક્તિ હશે એ શરીરથી તપશ્ચર્યા કરશે મનની શક્તિ હશે બુદ્ધિની શક્તિ હશે એ ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરશે ધનની શક્તિ હશે એ દાના બી કરીને પોતાની શક્તિનો પ્રયોગ કરશે તમામ ધનથી ઘણા કાર્યો કરવા છતાં જ્ઞાનથી જે કાર્ય કરવાનું છે એ કાર્ય જો નહીં કરવામાં આવે તો તે કર્મથી થતા નથી પોતાના કર્મથી બંધાય માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે અથવા કર્મથી સંપૂર્ણપણે મુક્ત થવા ઈચ્છનારે મોક્ષની ઈચ્છાઓ છે કર્મ કરી મોક્ષમ એ બધો છે કર્મ કરી મોક્ષમ મૂળ ગાથામાં કર્મથી સર્વથા એટલે પૂર્ણ પદને પામવાની જેની ઈચ્છા છે તેને કેવળ એક જ્ઞાનના આલંબનથી નિયત આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે એને બીજું કાંઈ આલંબનમાં આલંબન લેવા દેવું નથી આધાર લેવા દેવો નથી તારા ચાલતા જ્ઞાનમાં તારા જ્ઞાનનો આધાર લઈએ ચાલતી જ્ઞાનની ક્રિયામાં એ જ વખતે તારા જ્ઞાનના આધારે તું જ્ઞાનમય ભાવે પરિણમે જા બસ બધા જ પ્રશ્નોમાં સમાધાન છે કોઈ પ્રશ્નનું ત્યાં પણ સમાધાન નથી કેમ કે એ જ્ઞાન પોતે જ જ્ઞાનના અવલંબને આવેલું જે જ્ઞાન એ જ્ઞાન પોતે સર્વાંગ સમાધાન છે એ ચેલેન્જ મારીને વાત કરી શકાય એવું છે આ જગ્યાએ કે કોઈ પણ મૂંઝવણ કે સમસ્યા આ અનુભવમાં આવનારને રહેતી નથી જગતમાં જીવોને મૂંઝવણનો પાર નથી જગતના બધા જ જીવો ભિન્ન ભિન્ન રીતે મૂંઝાયેલા પડ્યા છે આ શ્રીમદજીનું વચન છે બધા જીવો મૂંઝાયેલા પડ્યા છે કેમ કે રૂપેમાં થયું થતું નથી ઓછી પોતાને કઈ ગમે ત્યારે રૂપો રૂપી થાય છે માં તો પછી અંબા સ્વરૂપે નીકળે તો શૂન્ય યોગ કોઈને એક તો કરે જ નહીં પરચક્રવૃત્તિથી આ શરૂઆત થઈ છે છ ખંડના અધિપતિ હતા તો બાહુબલીના ધાર્યા ચતુર્થ કાળના શરૂઆતમાં જયારે કાળ ઘણો કાળ હતો પુણ્ય યુગ બહુ મોટો હતો પહેલા ચક્રવર્તી તો અત્યારે તો આપણા સાધારણ પ્રાણી ગણાય છે પૂર્ણિમંત છે એ તો તો એમાં તો ચડતી પ્રત્યાય વિના રહીએ અને પછી મૂંઝવણ રૂપી ગયા વિના રહીએ આ એક એવો સ્વાનુભવ છે કે જેને ક્યાંય કોઈ પણ પ્રકારે મૂંઝવણ અને અસમાધાન થાય જ નહીં ને રહે જ નહીં ગેરંટી ચેલેન્જ મારી કહી શકાય એવી વાત છે એનું જ્ઞાનપદ અને આત્મપદ છે એ સર્વાંગ સમાધાનરૂપ છે એટલે એ જ્ઞાન જેને કર્મથી મુક્ત થયું છે એને કેવળ એક જ્ઞાનના આલંબન છે નિયત એટલે ત્રણેય પાળે ધ્રુવ છે અને જે મોક્ષ એટલે છેલ્લું પદ છે ત્યાર પછી આગળ કાંઈ વાત નથી એ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે આ ચોક્કસ વાત છે નિયત વાત છે
આમાં ફેરફાર કરવાનો વિકલ્પ કરવા જેવો નથી, આનો કોઈ બીજો ઓલ્ટરનેટિવ પણ નથી. એટલા માટે એને નિયત સ્વરૂપમાં નિયત સાધન પણ કહેવામાં આવે છે. એ રીતે આચાર્યજીએ આ ગાથાની અંદર બહુ મહત્વનો ભાગ લીધો.